ભગવત પ્રેમ અશક્યને પણ શક્ય બનાવે છે. તુલસીજીએ એટલો બધો ભાર મૂક્યો છે આ પ્રસંગ ઉપર કે આ અશક્ય શક્ય બન્યું કેવી રીતે. સામાન્ય રીતે માણસને પાણીમાં તરવું હોય, તેની પાસે વજન ન હોય, ઓછામાં ઓછું હોય, તે તરી શકે. અને એમાંય પથરો કે લોખંડ સાથે લઈને કોઈ માણસ તરવા બેસે તો તરી ના શકે, ડૂબે છે. એનું વજન એને ડૂબાડે. તો અહીંયા તો આ વનવાસીઓ એમનું જીવન જો જોયું હોય તો માત્ર બિલકુલ સામાન્ય અને હિંસા અને પાપાચાર ભરેલું, કેટલી અજ્ઞાનતાથી ભરેલું એ હોય, અને એ બધું જ વજન એને કોઈ દિવસ તરવા ના દે, ડૂબાડે. તો તુલસીજીએ વનવાસીઓના એ આખા જીવનને કહ્યું લોહ. લોહ એટલે જડ, અને લોહ એટલે એવું કઠોર કે માણસ ને એના જીવનમાં એને ડૂબાડે જ ડૂબાડે. પણ અહીંયા આગળી તો તુલસીજીએ કંઈક નવી જ વાત બતાવી આશ્ચર્યમય, કે તરવા માટે લોહ લઈ લવકા અતિરા, જાણે કે આ પોતાની પાસેની આ વસ્તુ લઈ અને લોખંડના તુંબડાથી લવકા એટલે તુંબડું, લોહ લઈ લોખંડનું તુંબડું લઈને તરવા પડ્યો હોય એને શું કહેવાય, ડાયો કહેવાય, સમજણ વાળો કહેવાય. તો તુલસીજી કહે છે કે આ વનવાસીઓ કે જે એમનું જીવન જે પાર ઉતરે છે, જે રીતે જીવાય છે, એ લોખંડના તુંબડાને ની સાથે જીવાતું હોય છે. એમનું જીવન કે છે નહીં કટી પટ નહીં પેટ અઘાઈ, કે જેની પાસે આવું કઈ જ નહીં. સ્વપ્ન એવું ધર્મ બુદ્ધિ, ધર્મ શું છે જેને ખબર જ નથી, સ્વપ્ને જેને ધર્મ જોયું નથી, એવા આ વનવાસીઓ માત્ર ભગવાનના સાનિધ્યમાં લોહ લઈ ભગવાનની માત્ર કૃપાથી એ લોખંડનું તુંબડું લઈને પણ તરી શક્યા. લોહ લઈ લવકા તીરા, કેવી આશ્ચર્યની વાત કે જો આટલી મોટી સ્ટીમરો અથડાઈ બરફમાં તૂટીને ભાંગી પડતી હોય ને હજારો માણસને ડૂબાડી દેતી હોય, પણ અહીંયા આ માત્ર લોખંડનું તુંબડું એને લઈને આ બધા જ વનવાસીઓ પાર ઉતરી ગયા. લોખંડના તુંબડાની અંદર જો હવા ભરેલી હોય ને તો એને તરવું પડે. ભગવાન સ્વયં છે અને એને માટે બચન સુનત પુરજન અનુરાગે, આ બધું તુલસીજીના મુખેથી જે વર્ણન થયું એ સાંભળીને અયોધ્યાના નગરજનો આ વનવાસીઓની પ્રશંસા કરવા લાગ્યા. ભૂરી પ્રશંસા કરે, એટલી બધી સરાહના કરી, એટલી બધી સરાહના કરી કે પોતે પોતાની જાતને દુર્ભાગ્ય સમજે છે. ભાગ્યશાળી તો આ વનવાસીઓ છે, એમને 14 વર્ષ માટે સીતારામજી મળ્યા છે. અમારામાં દુર્ભાગ્ય, ભલે અયોધ્યાવાસી છીએ, અયોધ્યામાં જન્મ્યા છીએ અને અયોધ્યાના છીએ, છતાં અમે ભગવાન સીતારામજીને ગુમાવી બેઠા છીએ. વનવાસીઓ છે, એમનું જીવન એવું સામાન્ય છે અને ધર્મહીન છે, છતાંય ભાગ્યશાળી તો આ વનવાસીઓ જ છે, બીજું કઈ ન મળે. મનથી ભગવાનનો જો સહવાસ મળી જાય ને, સાનિધ્ય મળી જાય, તો પણ આપણે બધા તરી જઈએ. જો વનવાસી તરતો હોય, કારણ કે મનમાં ભગવાન વસ્યા છે, ભગવાનની સમીપમાં નિવાસ છે અને ભગવાનની સેવા માટે જેનું ચિત્ત જેનું મન પ્રવૃત્તિ લાગી ગયેલી છે અને ભગવાન મય થયાને કારણે આ બધા જ સંસાર સાગરને પાર ઉતરી જવાના, એટલો ચોક્કસ ભરોસો. તો આવી અવસ્થાને જોઈને અયોધ્યા નગરવાસીઓને એમ થયું કે આ બધા કેટલા ભાગ્યશાળી છે, અને એમ કરીને કદાચ થોડીક ઈર્ષા પણ થાય વનવાસીઓ માટે. અને છતાંય ભગવાનની આજ્ઞા હોય એ પ્રમાણે જ રહેવાનું ને. બધાએ ઈચ્છા વ્યક્ત કરી કે ચલો 14 વર્ષ સુધી અમે પણ ભગવાનની સાથે વનવાસી તરીકે રહીશું. પણ ભગવાને આજ્ઞા કરી બધાએ અયોધ્યા પાછા જવાનું છે, કારણ કે મળ્યા પછીથી જે કઈ થોડી ક્ષણો મળી ત્યારે તરત ભગવાને વશિષ્ઠજી મહારાજને કહી દીધું, કુલગુરુને, હવે સબ સમેત પુરધારીય પાઉ, પ્રજા સમેત પ્રભુ આપ આખી આ પ્રજાને લઈને અયોધ્યા પાછા પધારો. પણ ભગવાને એ વાતને થોડોક અવિવેક ન થાય એટલા માટે બહુ સ્પષ્ટતા કરી કે આ અમારા અવિવેકને માટે હું આપની ક્ષમા યાચના કરું છું. ગુરુ મહારાજને એવું કહેવાય જ નહીં કે તમે આ બધાને લઈને પાછા જાઓ, એ તો સાથે લઈને આવ્યા છે, એમનો પોતાનો એની અંદર સુયોગ હશે સુમેળ ત્યારે જ એ આવ્યા હશે ને, નહીતર એમ ના કહી દે કે તમે બધા જાઓ મારે નથી આવવું. પણ વશિષ્ઠજી મહારાજને પણ એમાં કંઈક લાગ્યું છે મારે પણ સાથે જવું જોઈએ. અને અહીંયા આવ્યા પછીથી દરેક પોતાની પોતાની લાગણીથી પોતાની ભાવનાવશ થઈને આવ્યા છે. વશિષ્ઠજી મહારાજ પણ હવે એમના એમના સદભાવને ઠુકરાવાય ખરો, અવજ્ઞા કરાય ખરી, છતાંય ભગવાને કહ્યું કે સબ સમેત પ્રજા સમેત પુરધારીએ પાઉ, પ્રભુ આપ પાછા પધ. અને આ બાબતને માટે પણ એમણે ખૂબ જ નિવેદન પૂર્વક નમ્રતા પૂર્વક કહ્યું કે મારી મને ક્ષમા કરજો, મારી આ ભૂલ બદલ. આ સમસ્ત આ વાતાવરણની વચ્ચે જ્યારે ભગવાન ચિત્રકૂટમાં બિરાજેલા જ છે અને બધાને પાછા જવા માટેની સ્પષ્ટ વાત કરી દીધી છે, છતાંય દરેકના મનની ઈચ્છા છે જો ભગવાન પાછા ન પધારે તો અમે પણ બધા 14 વર્ષ સુધી ભગવાનના સાનિધ્યમાં રહીશું જ. ભગવાને ના પાડી કેમ? જુઓ ને, 2 દિવસ તો ખાધા પીધા વગર ગયા છે, ઘરની સુવિધાઓથી બિલકુલ વંચિત છે. આપણી પોતાની જ વાત કરો, ક્યાંક બહાર ગયા છીએ 2-4-5 દિવસ માટે, અને જે ઘરની સુવિધાઓ હોય એ સુવિધાઓ બહાર ન મળે તો શું થાય? 4th-5th દાડે ઘર યાદ આવે જ કે ચાલો હવે પાછા જઈએ. અરે આટલું ખર્ચો કરીને બહાર ગયા છીએ કે ના હવે પાછા જઈએ, તો ખર્ચો કર્યો શા માટે? ઘેર ને ઘેર રહ્યા હોત તો શું વાંધો હતો? આટલા બધા દિવસ 4 ધામની યાત્રા કરશે અને છેવટે તો ઘર યાદ આવશે ને કે બહુ દાડા થયા, હવે ચાલો પાછા ઘેર. તો અંતે પરિણામ આ જ આવવાનું છે, બધાને ખબર છે. પુનિ પરિણામ બહુ તુલસીજી બહુ સ્પષ્ટ કહી દીધું છે કે પરિણામ તો પાછું એનું એ જ છે. તમે 14 વર્ષ માટે ભગવાનને સાથે પાછા લઈ જાઓ આટલે સુધી આવ્યા, તો પરિણામ શું થયું? જે હતું એનું એ જ અયોધ્યામાં પાછા જતા રહેવાનું છે. તો આટલી બધી સ્પષ્ટતા હોવા છતાંય બધાએ આગ્રહ કર્યો કે આ વનવાસીઓની માફક અમે પણ 14 વર્ષ સાથે રહીએ. કોઈ ભગવાનને એમ થાય ને, તમે તો આટલું બધું રહ્યા છો અને પછી રહેવાના છો, આ જેને ક્યારેય નથી મળ્યું નથી મળવાનું એને તો સાથે રહેવા દો, વનવાસીઓને કોણ પેસવા દેવાનું રાજમહેલની અંદર રાજભવનમાં? એટલે ભગવાને પોતાની સામાન્ય પ્રજાને, ઋષિઓને, વનમાં વનવાસીઓને, તપસ્વીઓને ની સુધી પહોંચીને એમને મળે. અને એટલા માટે આ વનવાસને પોતે જાતે સ્વીકારી લીધો છે. હવે એ વનવાસીઓને વનવાસની અંદર રાજી રાખવાના, અને નાના માણસોને અયોધ્યા વાળા કે ખસ આગો, અમે અયોધ્યાના છે, નડિયાદના છે, ખબર નથી, મહારાજના આગળ અમે હોઈએ, એમ કરીને અડસેલી મૂકે, એને કોણ પેસવા દે, આગ હજુ ભરે ને. એટલે ભગવાનને એમ થયું કે આ વનવાસીઓને પૂરેપૂરો સમયને લાભ મળે, એટલે 14 વર્ષના વનવાસ તો આપણે નિશ્ચિત રાખ્યા છે. અને બધાને એમ છે કે ભગવાન એક વચની છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય, પણ વચન ન, વચન પાળવા માટે તો અયોધ્યાથી નીકળીને આવ્યા છે. બધી જ રાજમહેલની સુવિધાઓનો ત્યાગ કરીને વનવાસની અંદર ઝૂંપડીઓમાં ભગવાને સીતાજીને વનવાસમાં સાથે આવવાની હઠ ન કરવા માટે આગ્રહ કર્યો કે તમે સાથે ના આવશો, કારણ કે ત્યાં આગળી અનેક પશુ પક્ષીઓ છે અને ચિત્ર લિખિત કપી દેખી દે રાહી. જો સીતાજીને ચિત્રમાં વાંદરો જોયે તોય બી જાય, ત્યાં તો અનેક પ્રકારના પશુ પક્ષીઓ છે. અને એથી આગળ કહી દીધું, જો ત્યાં તો કંદમૂળ ફળ ખાવા પડશે, અને કંદમૂળ ફળ પણ સબદિન સમય, બધા દિવસ કઈ સમયસર થોડા મળી જવાના હતા, કોઈક દિવસ મળે નાય મળે, અને સમયસર મળે કે નાય મળે, ગમે તેમાં વહેલા મોડા મળે, તો આટલા બધા કષ્ટ ને દુઃખ તારાથી સહન ન થાય, તમે ઘેર રહો. પણ ભગવાન વનમાં આવ્યા છે તો કે વચન પાળવા માટે, ભલે ગમે તેવી સ્થિતિ હોય, અગવડો હોય, પણ વનમાં રહેવું છે. એ પરિસ્થિતિની અંદર જો વનવાસીઓ કેવી રીતે રહે છે, શું ખાય પીવે છે, એમનું જીવન શું છે, ઋષિઓ તપસ્વીઓ પણ બે છેડા, તપસ્વીઓ ઋષિઓ એ સમાજનું ઊંચામાં ઊંચું સ્તર છે અધ્યાત્મનું, અને વનવાસીઓ એ સમાજનું સૌથી નીચલું સ્તર છે. એ બંને છેડા એનો અભ્યાસ કરવાનો, અને ત્યાર પછીથી રામરાજની પ્રજાનું પાલન કરવાનું રાજા તરીકે. આ બધી વાતોનો સુમેળ કરવા માટે ભગવાન વનવાસીઓની વચ્ચે રહ્યા છે, અને વનવાસીઓને કેવા રાખ્યા છે, તુલસી રઘુ કૃપા રઘુવંશ મની કી લોહ લે લૌકા તીરા. બસ આ જ રીતે એક લોખંડ જેવી પ્રતિજ્ઞા કરીને, જેને કહેવાય કે સખત પ્રતિજ્ઞા કરી કે અમે તો ભગવાનની સાથે રહેવાના, ભગવાનની સેવા કરવાના, અને ભગવાન અમારા પ્રેમને આધીન થઈને વનવાસને છોડશે નહીં, આવી પ્રતિજ્ઞા સાથે રહ્યા.